તારીખ 6/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 542 544 અને 545 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 834
રાજચંદ્ર નામૃત પત્રાંક 542 શ્રી સૌભાગ્યભાઈને મારા યથાયોગ્ય કહેશો. તેમણે શ્રી થાણાંગ સૂત્રની ચોભંગીનો ઉત્તર વિશે સમજવા માંગ્યો હતો તે સંક્ષેપ માત્ર લખશે. એટલે એમણે ઉત્તર માંગ્યો છે એટલે એમને તો ઉત્તર લખ્યો છે. સૌભાગભાઈ ઉત્તર મંગાવ્યો છે, મને કોઈની યારે ચિઠ્ઠી મોકલી હશે કે કોઈના કાગળમાં બીડ્યો હશે, પણ ઉત્તર તો એમને જ મોકલ્યો છે કે એમણે એમના સવાલનો ઉત્તર છે. હા, શું છે કે આ પત્ર મળ્યો છે, એ પત્ર કોને બીડ્યો એ કઈ આપણને મળે નહીં. અત્યારે સંકલનકર્તા પાસે તો પત્રો આવે, સુપરજીના હસ્તાક્ષરમાં, એટલે એને સ્થાન આપે ગ્રંથની અંદર. એક આત્માનો ભાવાંત કરે પણ પરનો ન કરે, તે પ્રત્યેક બોધ કે અશુચ્યા કેવડે, કેમ કે તેમાં ઉપદેશ માર્ગ પ્રવૃત્ત આવતા નથી એવો વ્યવહાર છે. શું કહે છે? મુખ કેવડે કેવળ જ્ઞાની થાય, દિવ્ય ધ્વનિનો યોગ ન હોય તો પોતાનો તો મોક્ષ કરે, એમનાથી બીજા કોઈનો મોક્ષ ન થાય, અથવા બીજા કોઈને બીજાનો ભાવાંત થવામાં નિમિત્ત પોતે ન થાય, કેમ કે એમનો ભાષાનો યોગ નથી. સાધના સાધતા સાધતા કેવળ જ્ઞાન થઈ જાય, આયુષ પૂરું થઈને સિદ્ધાલયમાં ચાલ્યા જાય, પોતાનો ભવાંત થઈ જાય, એમના નિમિત્તે બીજા કોઈનો ભવાંત ન થાય, એવા ઘણા કેવડી થાય. એટલે એમાં શું છે, કેવળ જ્ઞાની માં કેવળ જ્ઞાન થયા પછી બે પ્રકાર થાય છે. તીર્થંકર દેવને તો દિવ્ય ધ્વનિનો યોગ હોય જ, તીર્થંકર સિવાયના જે કેવળ જ્ઞાની થાય એમાં કોઈને દિવ્ય ધ્વનિનો યોગ હોય અને કોઈને દિવ્ય ધ્વનિનો યોગ ન હોય, ન હોય એને અશોચ્યા કેવળી કહે છે. પ્રત્યેક બુદ્ધ કે અશોચ્યા કેવળી, એ પોતે જ બીજા અને નિર્વાણ પાયમાં બસ, એમના નિમિત્તે બીજા કોઈને ભવભ્રમણ મતવાનું કારણ નથી, એવો એક પ્રકાર બને છે. નંબર એક, એક આત્માનો ભવાંત ન કરી શકે અને પરનો ભવાંત કરે તે અચરમ શરીરી આચાર્ય, એટલે જેને હજી અમુક ભવ બાકી છે પણ ઉપદેશ માર્ગના આત્માએ કરીને જાણ છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમના બીજા ભંગમાં ગવેષા છે. એટલે શું છે કે કોઈ ઉપદેશક ગુરુ છે, આચાર્ય છે, પોતાને હજી ભાવ બાકી છે, તે ભવે મોક્ષે જનારા નથી, પણ એમના ઉપદેશથી કોઈ નાની થાય, મુનિ થાય, કેવું નાની થાય, ચરમ સુધી હોય અને મોક્ષમાં પણ ચાલ્યા જાય. ગુરુ રહ્યા સદમસ્ત પણ પોતે ભગવાન થઈ જાય, એમના ગુરુ સદમસ્ત રહી અને પોતે કેવળ જ્ઞાની થઈ જાય. કેવળ જ્ઞાની થઈ ગયું છે. અથવા કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાનારાધન કરી પ્રારબ્ધ દેહે મંદ ક્ષોભથી વર્તમાનમાં મનુષ્ય દેહ પામી, જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે આ પરંપરૂપના જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમ કે અંધપણે તે માર્ગ કહે છે, અથવા ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે, એમ વિમાસતા પૂર્વ આરાધન જાગૃત થાય અને ઉદય સિદ્ધિ ભવાંત કરે, તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરે તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. એમાં શું છે કે કોઈ જીવ પૂર્વમાં તો આરાધન કરી અને પાછા ચ્યુત થઈ ગયા છે, પણ સંસ્કાર રહી ગયા છે. તો વર્તમાનમાં મનુષ્ય દેહ થાય, મનુષ્ય દેહમાં આવે, હવે એને કોનું નિમિત્ત મળ્યું કે જેણે માર્ગ નથી જાણ્યા એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા, વિદ્વાન છે એને માર્ગ નથી જાણ્યો પણ ઉપદેશ શાસ્ત્ર અનુસાર કરે છે, શાસ્ત્રનો અર્થ બરાબર કરે છે, પણ પોતે પરિણમતો નથી, એ રીતે અપરિણામી રહીને ઉપદેશ કરે છે. પણ શાસ્ત્ર વચન છે એ તો જ્ઞાનીના વચન છે, દ્રવ્યસ્વરૂપ છે, એટલે સંસ્કારથી એનું અનુસંધાન થાય છે. વાત તો બરાબર છે, વાત બરાબર છે એમ ખ્યાલ પછી એને ખ્યાલ આવી જાય છે કે આ કહેનાર છે એ બરાબર નથી, એની વાત બરાબર છે. એટલે માલ છે એ કોકનો વેચે છે, એ માલ પોતે ઘરમાં રાખતો નથી, ડિલિવરી કરી દે છે માલને. શાસ્ત્ર વચન છે તો જ્ઞાનીના વચન છે, મુનિઓના વચન છે, આચાર્યોના વચન છે, એને ડિલિવર કરે છે, પોતે ઘરમાં નથી રાખતો, અંગીકાર નથી કરતો. એની પણ એને ખબર પડી જાય છે કે આ તો પોતે તો પરિણામ વગર ઉપદેશ કરે છે, તો એને તો અનર્થકારી છે, એને તો અહંભાવનું કારણ થાય, હું કેવો સરસ ઉપદેશ કરું છું, હું કેવો સરસ ઉપદેશ કરું છું, અધ્યાત્મના સૂક્ષ્મના ન્યાયો બધાને સમજાવું છું, પણ કોના ઘરના, એના ઘરનું કાંઈ નથી, કોકના ઘરનું છે, તો પોતે તો અહંભાવમાં આવે છે. એટલે એ પોતે ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એવા વિચારને પામે, આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમ કે અંધપણે માર્ગ કહે છે, એટલે એની પ્રરૂપણા બરાબર નથી, એ પોતે અંધ છે. અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે, એમ વિમાસતા, વિમાસતા એટલે અનુભવ કરો, પૂર્વ આરાધન જાગ્રત થાય, ઉદયસિંહને ભવાંત કરે, તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરીને તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. એટલે શું છે કે પોતે ભવાંત ન કરે પણ બીજાનું ભવાંત થાય, એવા બે પ્રકારની અંદર નિમિત્તત્વ નથી, પણ ઓલો ઉરા વચન છે ને એ નિમિત્ત પડે છે, એ નિમિત્ત પડે છે. હા. અને ઉપદેશ નહીં એમ છે. એટલે બે વ્યક્તિના નિમિત્ત નિમિત્ત એક સંબંધમાં શું લીધું, પેલો સાંભળનારો પામી ગયો અને આ રહી ગયો, સંભળાવનારો રહી ગયો, એમ કહેવું છે. એવો એક પ્રકાર પણ છે એમ કહે છે, એવો એક પ્રકાર પણ ભજે છે એમ કહેવું છે. અથવા કોઈ આચાર્ય છે, એ પોતે કેવળ જ્ઞાન પામતા નથી પણ એમના શિષ્ય મુનિ થઈ કેવળ જ્ઞાન પામી જાય છે, એ તો સંભવિત છે. કેમ કે તો સ્વતંત્ર પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ તો સ્વતંત્ર કરે છે. એ ભાવલિંગી પણ હોય, અચરમ શરીરી આચાર્ય, અચરમ શરીર એટલે તે ભાવે મુક્ત જનાર નથી એમ શું, એટલે એને હજી અમુક ભાવ બાકી છે, પણ જવાના તો છે, અમુક ભાવ બાકી છે એટલા પૂરતી વાત છે. ઓળો તે જ ભાવે જાય છે સાંભળનારો. બે પ્રકાર લીધા બીજા ભાગમાં, એક અજ્ઞાનીનો અને એક જ્ઞાનીનો, અને બે માં આવા પ્રકાર જુદા જુદા બને. ત્રીજું, પોતે તરીને બીજાને તારે તે તીર્થન તીર્થંકર આદિ, પોતે પણ ભવ ભવ કરી જાય ને બીજાને પણ મોક્ષ થઈ જાય એના, એવો પણ પ્રકાર બને. ત્રીજો પ્રકાર. ચોથો ભંગ, પોતે તરે પણ નહીં અને બીજાને તારે પણ નહીં. પોતે અભવ્ય હોય કે દુર્ભવ્ય હોય, એ પોતે પણ તરે નહીં ને એના ઉપદેશથી બીજા પણ કોઈ તરે નહીં, બીજાને લાભ ન થાય, એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જીનાગમ વિરોધ નહીં પામે, આવો અર્થ કરવો જોઈએ. જે ઠાણાંક સૂત્રમાં તો ભંગી છે એમ, એનો આવો અર્થ કરવો જોઈએ તો વિરુદ્ધતા નહીં થાય, જીનાગમમાં વિરુદ્ધતા નહીં થાય. જો અર્થ કરવો, એક મને કહ્યું શાસ્ત્રમાં છે એટલે અર્થ કરતા આવડે એવું નથી, અર્થ કરનારનું જ્ઞાન સ્વતંત્ર છે, વિરોધવાળું પણ જ્ઞાન થાય આગમથી અને અવિરોધ જ્ઞાન પણ થાય. આ માટે વિશેષ પૂછવા ઈચ્છા હોય તો પૂછશો એમ સૌભાગભાઈને કહેશો, એટલે પત્ર બીજાને મોકલ્યો છે એમ વાત ચોક્કસ છે. સુભાગભાઈને આ વાતનો ખુલાસો આપ એમ કરીને વાત લીધી છે. એટલે એમાં ચોભંગી એમ હશે કે એક જ્ઞાની એવા છે કે જે બીજાને કોઈને નિમિત્ત પડતા નથી, અથવા કેવળ જ્ઞાની પણ નિમિત્ત એના નિમિત્ત પડતા નથી. એક એવા છે જ્ઞાની કે નિમિત્ત પડે છે પણ પોતાને હજી બાકી રહે છે, અથવા કોઈ અજ્ઞાની છે એનો ઉપદેશ નિમિત્ત પડે છે, એવી રીતે બીજામાં એવું લીધું. આચાર્ય છે તો પોતે એને ભાવ બાકી છે ને બીજાને કેવળ જ્ઞાન થઈ જાય છે, નિમિત્તત્વ છે. અને બીજામાં એમ લીધું કે અજ્ઞાની છે, પોતે પરિણામ તો નથી પણ ઉપદેશમાં નિમિત્તત્વ છે એટલે બીજાને લાભ થઈ જાય છે. ત્રીજામાં તો બે ઉપાદાન નિમિત્ત બેને લાભ છે, અને ચોથામાં ઉપાદાનને લાભ નથી ને નિમિત્તને લાભ નથી, એમ ચાર પ્રકાર ઊભા થાય છે. નિમિત્ત ઉપાદાનના આવા ચાર પ્રકાર સંભવિત છે. લિખિત રાયચંદ્રના પ્રણામ. આજે સમજમાં ક્યાં ક્યાં સાથે લખતા એમ થોડા કમાયા, ક્યાં કહેતા એમ ઠાણાંક સૂત્રમાં શ્વેતાંબર કા શ્વેતાંબરને અંગપૂર્વ લિખે હે, ઉન લોગોને અંગપૂર્વ લિખે, ઉસમેં પાંચમા ઠાણાંક સૂત્ર હૈ. ઠાણાંક સૂત્ર મેં निमित्त उपादान के चार प्रकार बताए हैं, इसकी चर्चा किया है कि कोई ऐसे होते हैं जो केवल ज्ञानी खुद तो हो जाते हैं, लेकिन इसकी भाषा का योग पुण्य योग नहीं होने से किसी और को वो मोक्ष मार्ग में लेने के लिए कोई निमित्त नहीं पड़ते, क्योंकि भाषा का योग नहीं है, तो इनके निमित्त से कोई तीर्थ नहीं। कोई आचार्य ऐसे हैं कि इसके निमित्त से कोई केवल ज्ञानी हो जाते हैं, लेकिन खुद का पुरुषार्थ इतना नहीं चलता कि केवल ज्ञान हो जाए, उनको एक दो चार भाव बाकी है दूसरे भाव में केवल ज्ञान होने वाला, ऐसा भी बनता है। कोई अज्ञानी ऐसा है कि उपदेश को शास्त्र अनुसार करता है और सुनने वाला को तो उसमें निमित्त उत्पन्न नहीं, ऐसे उससे तो ज्ञान होता नहीं, लेकिन जो उपदेश को सुनाता है वो ज्ञानियों के वचन होने से, उसके पूर्व संस्कार से, पूर्व में उसको सही स्वभाव का संस्कार मिला है या ज्ञानी हुआ है, उस आराधन किया है, बीच में फिर वो डाउन हो गया, चला गया, फिर मनुष्य भूमि में आया, फिर उसको संस्कार के कारण से उसका अनुसंधान हो गया, तो वो बात तो सही है और अपना आत्म कल्याण भी कर लेता है, लेकिन उनको मालूम पड़ जाता है कि कहने वाला है वो बात दूसरे की करता है, खुद की बात नहीं है, खुद का ऐसा परिणमन नहीं है, वो खुद के परिणमन से उसको मिलान हो जाता है। इस तरह से और चौथा भंग ऐसा है कि कोई उपदेश करता है लेकिन खुद को भी ज्ञान नहीं है और इसके निमित्त से दूसरे को भी ज्ञान नहीं होता, तो बातें ही करता है, वो दुर्भव्य है वा अभव्य है, तो ऐसा बनता है, उपदेश तो कर लेता है लेकिन न खुद को लाभ होता है न दूसरे को भी लाभ होता है, ऐसा भी बनता है। ऐसा त्यार पछी पत्र से 544 आपनो पत्र पहुंचू छे, पत्रे सुख वृत्ति छे, वृत्ति एटले परिणमन, ज्यारे प्रारब्ध उदय, कार्तिक महीनो चाले छे एटले तो श्रावण महीना में जाय, ज्यारे प्रारब्ध उदय द्रव्यादि कारण मां निर्बल होय त्यारे विचारवान जीवे विशेष प्रवृत्ति करवी न घटे, अथवा धीरज राखी आजूबाजू ने घनी संभाळथी करवी घटे, एक लाभनो ज प्रकार देखा करी करवी न घटे। शू कहे कि जयरे व्यापार ने अंदर द्रव्यादि एटले पैसा, द्रव्य एटले पैसा, अहीं द्रव्य एटले पैसा मेळववामां प्रारब्ध निर्बल होय, એટલે વેપાર કરે નુકસાન જતું હોય, વેપાર કરે નુકસાન જતું હોય, નસીબ કામ કરતું ન હોય, ત્યારે વિચારવાન જીવે વધારે વેપારની પ્રવૃત્તિ ન કરવી, વેપારની પ્રવૃત્તિ ઓછી કરી નાખવી, વેપારનું વોલ્યુમ ઘટાડી નાખવું, અથવા બહુ જ સાવધાનીથી ધીરજ રાખીને બહુ જ સાવધાન ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો, ધીરજથી કોઈ કામ કરવું કે ન કરવું એનો નિર્ણય લેવો બહુ સંભાળથી, માત્ર વેપાર કરવાથી લાભ થઈ જશે એવો પ્રકાર જોઈને પ્રવૃત્તિ ન કરી લેવી, નુકસાન પણ જઈ શકે છે, લાભ પણ થઈ શકે છે, નુકસાન પણ થઈ શકે છે, બધો વિચાર કરવો, એ વાત ઠસાવવા, ઠસાવવા એટલે એ વાતને તમારામાં સ્થાન આપવા, તમારા મનમાં સ્થાન આપવા પ્રત્યે અમારો પ્રયત્ન થતાં તમને તે વાત પર યથા યોગ્ય ચિત્ત લાગવાનો યોગ્ય થયો, યોગ થયો નહીં એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો કે અમારી વાત પણ તમે કેમ સાંભળી નહીં, એટલો અમને વિક્ષેપ થયો, અમે અમને ખ્યાલ આવ્યો કે અત્યારે તમારું પ્રારબ્ધ કામ કરતું નથી, પછી તમારે થોડી શાંતિ રાખવાની જરૂર હતી, વેપાર ઓછો કરવાની જરૂર હતી. એ વાત અમે તમને વજન દઈને કહેતા હતા, પણ તમે ધ્યાન નથી આપ્યું. તમે ધ્યાન ન આપ્યું એનું અમને વિક્ષેપ રીતે, અમારી વાત ઉપર તમે કેમ ધ્યાન નથી દેતા? તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે ગૌણ ભાવ તમારાથી રખાય, એવો અભિપ્રાય તો છે નહીં તમારો કે તમે અમારી વાતને ગૌણ કરો. એ અમે બરાબર જાણીએ છીએ કે તમે અમારા વચનને ગૌણ ન કરો. શું એમ જાણી અમે તમને ઠપકો લીખો નહીં, અને અમને એમ ખ્યાલ છે એટલે અમે તમને એ બાબતમાં ચિત્તમાં વિક્ષેપ થયો, પણ તમને ઠપકો નથી લીખો કેમ તમે ગૌણ કર્યું. તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. એ વાત અથવા તો વેપાર ઓછો કરવો એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. વાત ઉપર ધ્યાન દેજો. મૂંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી, ને સવડું ન પડે એટલે મૂંઝવણ થાય. કામ ન થાય ઈચ્છા પ્રમાણે, કામ ન થાય એટલે ટેન્શન આવે, મૂંઝવણ થાય. શું તો તેથી કાંઈ પ્રારબ્ધ બદલાઈ નથી જતું. કર્મની નિવૃત્તિ ન થાય એટલે કાંઈ પ્રારબ્ધ બદલાઈ નથી જતું. ટેન્શન આવે એટલે કાંઈ પ્રારબ્ધ સવળું થઈ જાય, અવળું હોય સવળું થઈ જાય, એવું તો કાંઈ બનતું નથી. અને આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ ઉપર પગ મુકાય છે, આકુલતા વધી જાય, ટેન્શન આવે, આકુલતા વધી જાય. એ જ્ઞાની એમ કહે છે કે પ્રતિકૂળ ઉદય હોય ત્યારે ધીરજ રાખવી, મોહ બળવાન ન થાય તેનું ધ્યાન રાખવું, અને ઉલટાનો એનો લાભ લેવો મોહ ઘટાડવા માટે. એના બદલે જો આર્ત ધ્યાન થઈને મોહ વધી જાય તો જ્ઞાનીને માર્ગ વિરુદ્ધ ચાલ્યો, જ્ઞાનીના માર્ગ ઉપર પગ દીધું. તે વાત સ્મરણમાં રાખી જ્ઞાન કથા લખશો. આ વાતને સ્મરણમાં રાખી અને એ વિષય ઉપર તમારું જ્ઞાન શું કામ કરે છે કંઈ જ્ઞાન કથા લખશો. વિશેષ આપનો પત્ર આવ્યો છે. આ અમારું લખવું તમને સહજ કારણથી છે એ જ વિનંતી. સહેજે સહેજે લખ્યું છે આ વાત. મુમુક્ષુ જીવને પરમાર્થ આપણે એમાંથી કાઢવાનો. ઘટના તો બે વચ્ચે બની. મુમુક્ષુ જીવે જે કોઈ વ્યવસાયમાં છે એને જ્યારે પ્રારબ્ધનો ઉદય બરાબર ન હોય ત્યારે ધીરજથી શાંતિથી ઉતાવળે નિર્ણય નહીં લઈને વેપારથી દૂર રહેવું અથવા ઓછો વેપાર કરી નાખવો જોઈએ, અને આર્ત ધ્યાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. આકુલતા વધે નહીં, ટેન્શન વધે નહીં, એ રીતે પોતાના પરિણામને સંભાળી લેવું જોઈએ. માનો કે પ્રતિકૂળતા આવી વ્યાપારમાં, તો એ પ્રારબ્ધનો ઉદય સમજીને ધીરજ રાખવી, ટેન્શનમાં ન આવવું જોઈએ. મોટાભાગે નુકસાન જાય વેપારમાં એટલે ટેન્શન આવે, આમ કર્યું હોત તો સારું હતું ને, તેમ કર્યું હોત તો સારું હતું ને, આને આમ ન કર્યું પછી નાખે બીજાને માથે જાય, બીજાની ભૂલ જોવે અને આકુલતા કર્યા કરે. આકુલતા કરવા જેવું નથી, પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે બધું. ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય તો પણ એની બુદ્ધિ દરેક વખતે નફો જ કરે ને નુકસાન ન કરે એવી કોઈ ગેરંટી નથી. એ સ્પષ્ટ વાત છે કે આ બુદ્ધિનો વિષય નથી પણ પ્રારબ્ધનો વિષય છે, અને બુદ્ધિ પ્રારબ્ધ અનુસાર ચાલે છે. કર્માનુસારીની મતિ, મતિ પ્રમાણે પ્રારબ્ધ નથી હોતો, પ્રારબ્ધ અનુસાર મતિ હોય છે અને એ રીતે એનું ફળ આવે છે પ્રારબ્ધ અનુસાર. જ્યારે ઈચ્છા અનુસાર બનતું નથી. વેપાર તો નફા માટે કર્યો, લાગી ગયું નુકસાન. તો આપણી કરતા બુદ્ધિ એ આપણી મોટી ભૂલ છે કે હું કરું તેમ થાય, એ સમજણનો આ સ્પષ્ટ પ્રસંગ છે. આત્મકલ્યાણ હે વો ઉદય નહીં હૈ, ઉદય પ્રારબ્ધ અનુસાર હોતા હૈ. આત્મકલ્યાણ વો ઉદય કા વિષય નહીં હૈ, આત્મકલ્યાણ અનુદય ભાવ સે હોતા હૈ. કૈસે હોતા હૈ? જૈસે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ઓર સમ્યક ચારિત્ર, ઉદય સે ભિન્ન હોકર કે સ્વરૂપ કા આશ્રય કરતે હૈ તબ હોતા હૈ. તો ઉસમેં ઉદય કા નિમિત્ત નહીં હૈ. પ્રારબ્ધ મેં ઉદય કા નિમિત્ત હૈ, પુરુષાર્થ મેં ઉદય કા નિમિત્ત નહીં હૈ. આત્મકલ્યાણ કે પુરુષાર્થ મેં ઉદય કા નિમિત્ત નહીં હૈ. એસી બાત હૈ, વહાં હમકો એસા વિચાર કરના ચાહીએ કે હમ દરકાર કરેંગે તો અવશ્ય હમારા આત્મકલ્યાણ હોઈ જાયેગા. હમ પ્રયત્ન કરેંગે તો અવશ્ય સફળતા હોગી હોગી ઓર હોગી. બહેનશ્રી ને એક વાત બહુ બઢિયા લિખી હૈ અપને અનુભવ સે કે જિસકો આત્મકલ્યાણ કી ભાવના હોતી હૈ ઉનકી ભાવના તીન કાલ મેં નિષ્ફળ નહીં જાતી, ઉસકા આત્મકલ્યાણ હોતા હી હૈ. એસી ગારંટી અનંત તીર્થંકરો ને દી હૈ, એક તીર્થંકર ને નહીં દી હૈ, એ અનંત તીર્થંકરો ને કહી હુઈ વાત હૈ. અબ ઓ વાત ઉન્હોને અનંત તીર્થંકરો કી કૈસે લિખી કે ઉનકો 15 સાલ કી ઉમર મેં જબ આત્મકલ્યાણ કી ભાવના હુઈ તો વો એસી ભાવના જગી, એસી ભાવના જગી કે ઉસકે પીછે લગ ગયે. તો કરાચી મેં ઠહેરતે થે અપને માતાજી તો 3 સાલ કી ઉમર મેં દેહાંત હો ગયા થા, માં નહીં થી. તો બડી બહેન કે વહાં વો પઢી, બડી હુઈ ઓર વહાં શાદી ભી હો ગઈ 14 સાલ કી ઉમર મેં. પહેલે તો છોટે સાલ મેં ઉમર મેં શાદી કર લેતે થે, લેકિન ઉનકા મન સંસાર મેં નહીં લગા. પૂર્વ કા સંસ્કાર થા, આરાધકપણા થા, તો મન નહીં લગતા થા. છોટી ઉમર મેં પિતાજી કો બાત કિયા થા કે હમકો દીક્ષા લેની હૈ, હમકો સંસાર મેં નહીં જાના હૈ, લેકિન મંજૂર નહીં કિયા. તો બચ્ચી હૈ સમજ, વો ક્યા સમજે, બડી હોગી તો ઉસકો કોઈ અચ્છી જગહ શાદી કરા દેંગે, તો શાદી ભી કરા દી. લેકિન વો સસુરાલ મેં રહી નહીં. ફિર ઉનકા મન નહીં લગતા થા વહાં કરાચી મેં, ક્યોંકિ વહાં કહીં સત્સંગ નહીં થા. તો પૂર્વ સંસ્કાર કે કારણ સે ઉનકો યે સૂઝ થી કે અગર સત્સંગ મિલેગા તો મેરા આત્મકલ્યાણ હોગા, બિના સત્સંગ તો આત્મકલ્યાણ હોને કા કોઈ આસાર નહીં દિખતા. તો ઉન્હોને દેખા કે જ્યાં આપના વતન હૈ, પિતાજી જ્યાં રહેતે હૈ, વહાં તો સાધુ સંત આતે જાતે હૈ. હમારે દેશ મેં તો કરાચી મેં તો મુસલમાન કી વસ્તી જ્યાદા થી, વહાં કોઈ સાધુ સંત જૈન કે જાતે નહીં થે, આતે નહીં થે. કરાચી છોડ દિયા, કરાચી છોડ કે પિતાજી કે ઘર ચલે આયે. અગર વો અપને ઈચ્છા વ્યક્ત કરતે તો મંજૂર નહીં હોતી, ને સસુરાલ વાલે માનતે ને અપને ઘર વાલે ભી માનતે, લેકિન વો ઓવરટેક કરકે ચલે આયે સબકો. ઓર ઉન્હોને અપને ભાવના બતા દી કે મેરી ભાવના તો આત્મકલ્યાણ કરને કી હૈ, वहाँ कोई सत्संग है नहीं, मेरे को वहाँ नहीं रहना है। उतनी लगन से फिर वो गुरुदेव का प्रवचन सुनने लगे और संग करने लगे। तो 3-4 साल में उन्होंने अपना आत्म कल्याण कर लिया। जिस भावना से उसने प्रयास चालू किया, उस भावना का अनुभव को देखते हुए उन्होंने ये बात कही है कि जिसको आत्मा में से आत्म कल्याण की भावना उत्पन्न होती है, भावना दो प्रकार की होती है, एक राग से होती है, एक आत्मा में से होती है, हाँ अंतर से आती है, उसका आत्मा की पुकार होती है, मेरे को संसार नहीं चाहिए, किसी कीमत पर मुझे संसार में नहीं जाना है, मेरे को किसी भी एट एनी कॉस्ट मेरा आत्म कल्याण कर लेना है, कुछ भी भोग देना पड़े, कुछ भी सहन करना पड़े, मैं सब कुछ तैयार हूँ, लेकिन मेरे को आत्म कल्याण ही करना है, चाहे कितनी भी प्रतिकूलता आ जाए। अनुकूलता आ जाए तो फंसना नहीं है, प्रतिकूलता में रुकना नहीं है, अपना आत्म कल्याण में आगे बढ़ना है। ऐसी जिसकी अंतर की भाव मतलब भावना में बल इतना है, इतना भावना में बल है कि कुदरत को बदलना पड़ता है, भावना नहीं बदलती, कुदरत को झुकना पड़ता है, दूसरे जीवों को झुकना पड़ता है, भावना वाला कभी झुकता नहीं, जिसके अंतर की भावना है वो कभी झुकता नहीं और उसका आत्म कल्याण होके ही रहता है। यह बात अनंत तीर्थंकरों ने कही है, बहुत जोर से ये बात कही है। ये बात पढ़कर के हमने एक प्रश्न उठाया था कि आपने ये बात इतने जोर से कही, इसके पीछे आपका थिंकिंग क्या है, थिंकिंग बैकग्राउंड बताइए, ये मेरा प्रश्न था। हम आपस में चर्चा करते थे तो उन्होंने कैलकुलेशन बताया। तो देखो, एक जीव पाप करता है तो पाप का फल भोगता है कि नहीं भोगता है, तो भोगता है, और पुण्य करता है तो देवलोक में जाकर के भी भोगता है कि नहीं पुण्य का फल तो भोगता है, दोनों मलिन परिणाम है। मलिन परिणाम का फल देने के लिए कुदरत मंदी हुई है, मलिन क्या कैलकुलेशन क्या बताया कि मलिन परिणाम का फल देने में भी कुदरत बंधी हुई है, ये कुदरती व्यवस्था है कि जैसा बीज बो वैसा ही आपको उसका पाक मिलेगा, फल मिलेगा। जुवारी बोने से कोई चावल का ऊपर गुंडी नहीं आएगा, गुंडी बोलते हैं क्या बोलते हैं, जुवारी में जुवारी का दाना मिलेगा, चावल में चावल का दाना मिलेगा। कुदरत की ये व्यवस्था है, ये कुदरती व्यवस्था है। तो ये आत्मकल्याण की भावना, तो आत्मकल्याण तो एक पवित्र मार्ग है, पवित्र परिणाम की भावना है, तो क्या मलिनता के साथ कुदरत बंधी हुई है और पवित्रता के साथ कुदरत नहीं बंधी हुई है, ये बात कैसे सोची जा सकती है? और तो ज्यादा बंधी हुई है उसके लिए, इसके पीछे हमारा कैलकुलेशन है, हमारा गणित है, हमारी समझ है, ठीक बात है, वो चर्चा चली। इसलिए किसी भी जीव को आत्म कल्याण के विषय में प्रारब्ध को बीच में नहीं लाना, ये इसका परमार्थ है। आत्मकल्याण करना है, उसको प्रारब्ध शायद अनुकूल नहीं दिखे तो भी उत्साह में नासिपास नहीं होना है और तेजी से पुरुषार्थ करना है। उसके लिए हमको दो विचार आया था कि बहुत बादल देख करके सूर्य वापिस नहीं चला जाता है, और पत्थर के बड़े बड़े चट्टान देखते हुए पानी कभी पीछे नहीं मुड़ता, वो चट्टान की छाती चीर के उसका कंकर बना करके वो उसका प्रवाह आगे बढ़ता है। भले ही पानी कोमल है पर पत्थर कठोर है, फिर भी विजय पानी की होती है, पत्थर की नहीं होती। वैसे भावना भले ही कोमल है लेकिन कोई भी प्रतिकूलता, कितनी भी कठोर प्रतिकूलता हो, भावना उसको तोड़ देती है। ऐसा भावना का विषय है, इसलिए भावना वाले को कभी प्रारब्ध को मुख्य नहीं करना है। कोई भी प्रारब्ध कैसा भी हो, हम हमारी कार्य हमको अंतर में करना है, बहिर्मुख परिणाम है उसको अंतर्मुख करना है। हमारे अंदर में किसी की पहुंच है, कौन परिणाम को अंतर्मुख करने में कौन रोक सकता है? कोई नहीं रोक सकता। और साधना तो अंतर्मुख परिणाम से होती, रुकता है जी अपने कारण से, अपने ममत्व से, अपने ज्ञान से, अपनी विपरीतता से। बाकी कल्याण करना चाहे उसको कोई रोक सकता नहीं। जेने संसार की छूटू से एने बांधनार कोई नहीं, अने जेने स्वयं संसार में बंधायु छे एने तीर्थंकर पण छोड़ावी सकता नहीं। आ सीधी साधी है, प्रारब्ध नो विषय कोई खास बात नहीं। पांच सौ ने 45 पत्र में एक लीति लखी ने मुकी दीधी थी कि हाल व्यवसाय विशेष है, कई ज्ञान वार्ता लखशो, हाल व्यवसाय विशेष है, व्यापार वधी गयो छे, ओछो करवानो अभिप्राय चित्त माथी खसतो नथी अने वधारे वधतो जाय छे, व्यवसाय परिणाम थी उलटू चाले छे। व्यवसाय ओछो करवानो अभिप्राय खसतो नथी ने व्यापार वधतो जाय, उलटू चाले छे। प्रारब्ध पोते व्यापार घटाड़वा मांगे छे ने व्यापार उलटानुं काम वधी मांगे। એવી જ કોઈ કમિશન એજન્ટનું કામ હતું ને, સામેથી લોકો આવતા આટલો અમારો આટલો માલ મોકલ્યો છે વેચી આપજો, આટલો માલ ખરીદીને મોકલી દેજો, એક ઘરાકને બદલે 10 ઘરાક લાગી જાય, વેપાર વધી જાય, શું કહે? તો હાથની વાત નથી, ઘટે હાથની વાત નથી તો વધે પણ હાથની વાત નથી। એવી એમની પરિસ્થિતિ આ સમયમાં થઈ છે। પછી છે 548મો પત્ર, આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું।